એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત ગુજરાતી અંગત નિબંધ સંપદામાં રજૂ કરીએ છીએ ચક્ષુ પંખીણીની પાંખે. લેખક સુરેશ જોશી. ઓડિયો પઠન પ્રિયંકા જોશી. કદાચ સ્વપ્ન જ હશે. જે અક્ષરોને બાળપણથી ઓળખતો આવ્યો છું તે એકાએક આંખ સામે સ્પષ્ટ દેખાતા નથી. કની રેખાઓ જાણે પ્રવાહી બનીને પાસેના ખમાં ભળી જવા લાગી છે. બારકડીમાં હારબંધ ગોઠવાયેલા અક્ષરો વહેવા લાગે છે. એમાં મોજાઓ અને તરંગો દેખાય છે. અનુસ્વાર, કાનો માત્રા બધું અળગું થઈને દૂર જઈ પડે છે. ફરી બધું અક્ષરહીન બની જશે. માંડ દ્રશ્ય જગતના વિવિધ આકારોમાંથી જુદી પાડેલી આ બારકડી એ વિવિધ આકારોમાં અભિન્ન બનીને ખોવાઈ જશે કે શું, એવું લાગે છે. ચશ્માની દુકાને જઈને બેઠો છું. દુકાનદાર આંખ સામે એક લેન્સ ગોઠવીને પૂછે છે, બોલો શું દેખાય છે તમને? મને એક યહૂદી કવિ યેમિચાઈની કવિતા યાદ આવી જાય છે. એમાં એ પહેલા દુકાનદાર સૂચના આપતા કહે છે. તે કહે છે, સાહેબ હજી જરા પાછળ ખસો, તમારી ડાબી આંખ બંધ કરો. હજુ પાછળ? હા, હજી જરા પાછળ ખસો. દિવાલ આગળ વધી ગઈ છે. બોલો હવે શું દેખાય છે? આ ધૂંધળાપણામાં તમને શું વર્તાય છે? મને એક મધુરું ગીત યાદ આવે છે. એની પહેલી પંક્તિ હું ગુંજવા માંડું છું. બોલો હવે શું દેખાય છે? હજી? હજી નહીં, હંમેશા. મને છોડી જશો નહીં, મહેરબાની કરો. ના, તમારે જવાનું નથી. વારુ, હું જતો નથી. એક આંખ બંધ કરો. જોરથી મોટેથી બોલો. હું કશું સાંભળતો નથી. એક આંખ બંધ કરો. જોરથી મોટે અવાજે બોલો. હું કશું સાંભળતો નથી. હું તો ક્યાંય દૂર નીકળી ગયો છું. બોલો તમને વર્તાય છે? તમે શું જુઓ છો? તમારી એક વિષાદભરી આંખ બંધ કરો. હા, હવે મને દેખાય છે. બસ બીજું કશું નહીં. આંખ ચોળીને જોઉં છું તો ખરેખર અક્ષર ઝાંખા લાગે છે. મનમાં ભય લાગે છે. રખે ને મારા પ્રિય કવિઓ સાથેનો મારો સંપર્ક પરોક્ષ બની જાય. પ્રત્યક્ષતાનું જ મને ભારે આકર્ષણ છે. કશાય અંતરાય વિના જ આ જગતને જોવા સ્પર્શવા હું ઈચ્છું છું. આ નિકટતાનો લોભ છે એમ કોઈ કહે તો ભલે. રિલકેએ એક સ્થળે કહ્યું છે કે જેને નિકટતાથી પામ્યા છો એને દૂરતાને ખોળે મૂકીને જુઓ તો એ નવા મહિમાથી મંડિત થયેલું દેખાશે. પણ મારું તો એવું ગજું નથી. સૌથી વધુ મહિમાનો લોભ ઈશ્વરને છે. માટે જ આપણે એને સૌથી દૂર રાખીને જોઈએ છીએ. પણ ઋષિઓએ તો એને નિકટ લાવીને પણ જોયો. એનું વર્ણન કરતા કહ્યું, તદ દૂરે ત્વદાંતિકે. પણ દૂર અને નિકટને ભેગા કરીને પૂર્ણ મંડળાકાર રૂપને જોનારી દ્રષ્ટિ મને તો હજી નથી લાધી. દૂરતા એ દ્રષ્ટિભ્રમ છે એવી ફિલસૂફીમાં હું માનતો નથી. કહે છે કે આંખો મૂળ તો દૂરનું જોવા માટે જ બનાવેલી. નિકટની વસ્તુ માટે તો સ્પર્શેન્દ્રિય જ પર્યાપ્ત હતી. પણ આપણી સૌથી લોભી ઇન્દ્રિય આંખ જ છે. એ જોઈને ધરાતી નથી. રાત્રે આંખ બંધ કરીએ છીએ વળી સ્વપ્નોની દ્રષ્ટિ પ્રગટ થાય છે. અંતર ચક્ષુ ખુલી જાય છે. ચક્ષુના પણ કેટલા પ્રકાર. તિરસ્કારમાં વેદાંતવાળા કહેશે ચર્મચક્ષુ. પછી ભગવાને અર્જુનને પોતાનું રૂપ જોવા માટે આપેલા દિવ્ય ચક્ષુ. આ ઉપરાંત પ્રજ્ઞાચક્ષુ. મને તો સૂર્યચંદ્ર કરતાં આંખોનો મહિમા મોટો લાગે છે. સૂર્યચંદ્રને અસ્તોદય છે પણ આંખ કદી અસ્ત પામતી નથી. બહારથી બીડાય છે તો અંદરથી ખુલે છે. આંખની ઉપરની બે ભ્રમર જાણે પંખીએ ઉડવાની પ્રસારેલી આ પાંખ. આથી જ મને આંખ એક અદ્ભુત પ્રકારનું પંખી લાગે છે. એ એક પિંજરમાં બંધ છે, છતાં એક સાથે બે આકાશમાં ઉડે છે. આ સદા ઉડ્યા કરતી ચક્ષુ પંખીણીને કારણે જ આપણું મન ચંચળ બની ઉઠે છે. આથી ધ્યાન ધરવાનું કહેનારાઓના આક્રમણનું પહેલું નિશાન આંખ જ છે. ધ્યાન ધરતા પહેલા આંખ બંધ કરવી એવી સૂચના હંમેશા આપવામાં આવે છે. ભગવાનના દર્શન કરવા જઈએ ત્યારે પણ આંખો બંધ કરી પ્રણામ કરવાની પદ્ધતિ સ્વીકારાય છે. આંખ બંધ કરીને આપણે એકાગ્ર હોવાનો દંભ કરી શકીએ છીએ. બાળપણમાં નાના નાના બે હાથ પાછળથી આવીને આપણી આંખોને બંધ કરીને ખૂબ મોટો દાર્શનિક પ્રશ્ન પૂછતા, હું કોણ છું? ત્યારે આપણી અંદરના ચક્ષુ ખુલી જતા આપણે તરત સાચો જવાબ આપી દેતા. વ્યક્તિત્વનો સૌથી મોટો શણગાર પણ આંખ. માનવીનું વ્યક્તિત્વ પારખવું હોય તો એની આંખ જોવી. આથી જ સામુદ્રિક શાસ્ત્રમાં આંખનું ઘણું મહત્વ છે. આંખમાં આંખ માંડીને જોવું એ સહેલી વાત નથી. મેં એવા ઘણા લોકો જોયા છે જેઓ આપણી સાથે વાત કરતી વેળાએ આંખ ઊંચી કરતા જ નથી. કોઈ મુગ્ધા ષોડશી એમ કરે તો વધુ સુંદર લાગે. એની પાપણ પર નવજાત પ્રેમનું સુખદ વજન તોળાઈ રહે એથી એ દ્રષ્ટિ ઊંચી કરી શકે નહીં. પણ ધૂર્ત માનવીઓ તો પોતાના મનના ભાવો કળાવવા ન દેવા હોય તેથી કદી દ્રષ્ટિ ઊંચી કરતા નથી. આંખ એટલે આંખ એમ કહી દઈએ તેથી કંઈ ચાલવાનું નથી. આંખ કેટલા બધા પ્રકારની હોય છે. સંસ્કૃત કવિઓએ તો આંખોને નીલોત્પલ જેવી કહી. સ્ત્રીઓની આંખો ચંચળ હોવી જોઈએ એ માટે એમને કમલાક્ષીની સાથે હરિણાક્ષી અને મીનાક્ષી કહી. પણ કોઈની આંખ મગર જેવી પણ હોય છે. એની પાપણો ફરકે જ નહીં, ડોળો હાલે જ નહીં, એમાં ખંધાપણું અને નિષ્ઠુરતા રહ્યા હોય. કોઈકની આંખો સાપ જેવી હોય, કોઈની આંખો ઘુવડ જેવી હોય, કોઈની આંખો સળગતા અંગારા જેવી હોય. આથી જ આંખને પારખી લેનાર જ ખરો કુશળ કહેવાય. આંખો તો આંગળીને ટેરવે પણ ખુલે. પ્રખર નૈયાયિક ગૌતમ મુનિ અંધ હતા, પણ એમને અંધ નહીં કહેતા અક્ષપાદ કહ્યા. એમના પગને તળિયે જ જાણે આંખ હતી. માનવીએ હાથને લંબાવીને યંત્રોથી અદ્ભુત કાર્યો સિદ્ધ કર્યા. એવી રીતે કેમેરા, દૂરબીન, ટેલિસ્કોપ, ટેલિવિઝનથી આંખનો વિસ્તાર કરી અદ્ભુત સિદ્ધિ મેળવી. પણ આ સિદ્ધિઓ ખતરનાક પણ નીવડે. શિવના બે નેત્રો કલ્યાણમય, પણ ત્રીજું નેત્ર તો બધું ભસ્મીભૂત જ કરે. નદીમાં પણ માનવીએ આંખને ઉઘડતી જોઈ. એક નદીનું નામ છે મયૂરાક્ષી. તારાઓને પણ આંખરૂપે કવિઓએ જોયા છે. કૂવાને પણ કાણો કહીને એને એક આંખ તો આપી જ છે. પ્રતિભા પણ એક પ્રકારનું નેત્ર જ છે. ઘડિયાળમાં સમયની આંખ ઉગડે છે. ઘર બારીની આંખે બહારના વિશ્વને જુએ છે. રિલકે ગુલાબને બંધ પાપણવાળું છતાં બધું જોતું નેત્ર એમ કહીને વર્ણવ્યું છે. એ જ દ્રષ્ટિએ કવિનું કર્તવ્ય છે. દેવમૂર્તિની આંખોની નિષ્ફલકતા એમને અપાર્થિવ બનાવી મૂકે છે. દેલવાડાના દહેરામાંની જૈન મૂર્તિઓની ચળકતી આંખો એ મૂર્તિઓની સ્નિગ્ધતા સાથે વિરોધ ઊભો કરતી લાગે છે. આંખોમાં તેજ હોય તો તે પણ શીળું હોય, એમાંથી અમૃત વરસતું હોય. ભયનો અને પ્રેમનો પ્રથમ અણસાર પણ આંખમાં જ વાંચી શકાય. બધી ઇન્દ્રિયોમાં આંખનો જ પ્રપંચ સૌથી વધુ વિસ્તરેલો છે. મોટાભાગની કલાઓ આંખની તૃપ્તિ માટે છે. ભાષા તો પહેલાં બોલવાની અને સાંભળવાની વસ્તુ હતી, પણ પછીથી લિપિ શોધાઈ, સંકેતોની માયા વિસ્તરી. આપણે સાહિત્ય લખતા થયા, વાંચતા થયા. આપણી આ અમરતાનો પુરાવો પણ આંખ પાસે જ મંજૂર કરાવવો રહ્યો. આથી શિલાલેખો, તામ્રપત્રો ઉદ્ભવ્યા. આ આંખમાં કવિએ શું શું નથી જોયું. એમાં આકાશ જોયું છે તો સમુદ્ર પણ જોયો છે, એ આંખમાંના ભંગુર આંસુ પર તો કાવ્યની કેટલીય તોતિંગ ઇમારતો ખડી કરવામાં આવી છે. સૌથી મોટો મહિમા દર્શનનો. ભગવાનની વાણી તો આપણને સાંભળવા ન મળે, પણ આપણે સૌ એમના દર્શન કરી શકીએ. ફિલસૂફો અને યોગીઓ આથી જ આંખથી બહુ ભડકેલા રહે છે. સૂરદાસે તો ભયના માર્યા આંખો ફોડી નાખી. યોગીઓએ દ્રષ્ટિને બહાર ભટકતી રોકીને અંતરમાં વાળવાની શીખ આપી. પણ સાચો વિહાર તે દ્રષ્ટિવિહાર. આપણે માનવી હોવા છતાં વિહંગાવલોકન કરીએ છીએ. આપણે અનેક દ્રષ્ટિબિંદુ અને દ્રષ્ટિકોણ ધરાવીએ. આપણો સૌથી ઉત્તમ અલંકાર ઉત્પ્રેક્ષા, સૌથી સાચું મિલન તે તારા મૈત્રક.